ભગવાનના ગુણાનુવાદની આટલી મોટી વાત કરવામાં તુલસીદાસજી કાછિયાને યાદ કરી નાખ્યો. લોકવાયકા એવી છે કે ભગવાન તુલસીદાસજી કાછિયાને કેમ યાદ કર્યો, કે કાછિયા એ ભગવાનને છેતરેલા. સાક બનિક મની ગુણ ગણ જૈસે, તુલસીજી પોતાની જાતને સાક બની કાછિયામાં ખપાવી દીધી. હું તો આવો સામાન્ય છું અને ભગવાનની કથા એ તો ઝવેરા જ છે, એમાં તો અનેક રત્નો પડેલા છે પ્રસંગોના. હું એની કિંમત કેવી રીતે આંકી શકીશ? ભગવાનના એ ગુણાનુવાદનો જવેરાત મારાથી કેવી રીતે પારખી શકાશે? હું નાનો કાછિયો, બહુ તો ચાર બટાકા તોલી જાણું કે મને આવા જવેરાતના રત્નોની કિંમત ક્યાં જડવાની હતી, કેવી રીતે ખબર પડવાની હતી? તો તુલસીજી નમ્રતા બતાવી છે. હતા વિદ્વાન, કાશીના પંડિતોમાં એમની ગણતરી થતી. અને જો તુલસીદાસજી મનમાં સંકલ્પ કર્યો હોત ને તો માનસની રચના સંસ્કૃતમાં કરી શકવાની ક્ષમતા હતી એમની પાસે. પણ તુલસીજીએ પ્રાકૃત એટલે લોક ભાષાની અંદર એની રચના કરી અને એને કારણે 500 વર્ષે આજે માનસ ટકી રહ્યું છે. કેમ? લોકભોગ્ય ભાષા છે કે બધા જ એને વાંચી શકે, પાઠ કરી શકે. ભાગવતનો પાઠ કેટલા કરશે? ઉપનિષદનો પાઠ કેટલા જણ કરશે? સંસ્કૃત જાણતા હશે તો ગીતાનો પાઠ કરશે, સમજશે. પણ માનસની રચના તુલસીજીએ ક્ષમતા હોવા છતાં સંસ્કૃતમાં ન કરવાને બદલે લોકભોગ્ય લોક ભાષામાં પ્રાકૃત ભાષાની અંદર એની રચના કરી. ભલે હું વિદ્વાન ના કહેવું, વિદવત્તા સંસ્કૃતમાં ઝલકે, પણ ભક્તિ અને પ્રેમ લોકભાષામાં ચમકે. આખો ગ્રંથ રચાઈ ગયો ત્યાર પછી બધા કાશીના વિદ્વાનોએ પરીક્ષણ કર્યું કે ભલો તુલસી, તમારું માનસ, તમારી રચના કોઈ વિષાદમાં નથી સંસ્કૃત ભાષાની આગાડી. અને કે છે એનું પરીક્ષણ કરી લઈએ, ચાલો ભગવાન ભોળાનાથ એનું પરિણામ આપશે. બધાએ પોતપોતાના ગ્રંથો ભોળાનાથ વિશ્વનાથની આગળ મૂકી દીધા. તુલસીજીના માનસને છેક નીચે ગાલી દીધું. બધાની સાક્ષીમાં દરવાજાઓ બંધ થઈ ગયા. રાત્રે સવારે બધાની હાજરીની અંદર જ્યારે દ્વાર ખોલ્યા અને દર્શન કર્યા ત્યારે જોયું કે માનસ સૌથી ઉપર હતું, બીજા બધા જ ગ્રંથો નીચે. વિશ્વનાથની સાક્ષીમાં સૌએ તુલસીદાસજીને સ્વીકારી લીધા, તમે બહુ જ મોટા કવિ છો, ભક્ત કવિ છો. તો આટલી મોટી ક્ષમતા હોવા છતાંય લોક